તે આપવા કરતા જે તમારી પાસે નામ ધર્માદન હોય અમને સાધુને આપો તો તત્કાળ ફળશે. આમ કહેનાર પંચ મહાપાપ કરતા અધિક પાપી છે અને એના મોક્ષમાં બહુ ફેર પડી જશે એમ ગોપાળાનંદ સ્વામીએ તૃતીય પ્રકરણની આઠમી વાતની અંદર અદભુત વાત લખી છે. એટલે ભગવાન સ્વામિનારાયણ ત્રીજા શ્લોકને આટલો બધો ધર્બેય છે, બહુ ધર્બેય છે, કે અમે અયોધ્યા પ્રસાદ રઘુવીર મહારાજ બેને અમારે સ્થાને સ્થાપિત કર્યા છે, એ પણ કોઈ સામાન્ય નથી, અમારા અમારા સગા ભાઈના દીકરા છે અને અમારા ભાઈ એ પણ ધર્મદેવના જ દીકરા છે અને અમે પણ ધર્મદેવના જ દીકરા છે. ભાત્રો રામ પ્રતાપેશ્ચા રામ યોર ધર્મ જન્મહન, ધર્મદેવની ઘેરે જેનો જન્મ થયો છે એવા જે બંને ભાઈ એની ઘેરે યાવધ્યા પ્રસાદ આખ્ય રઘુવીર આ વિધવસુ, તો અયોધ્યા પ્રસાદ રઘુવીર નામે બે જે પુત્રો જન્મ્યા છે અને અમે અમારે સ્થાને દત્તક તરીકે બેહર્યા છે. અને મહારાજ 81માં આ સ્થાપના કરીને સંવત 1883ના માગસર સુધી 13 દિવસે મહારાજે પછી દેશ વિભાગનો લેખ લખ્યો, બે વિભાગ કર્યા દેશના, ઉત્તર હિન્દુસ્તાન દક્ષિણ હિન્દુસ્તાન. ઉત્તર હિન્દુસ્તાનની અંદર મોટા ભાઈ અયોધ્યા પ્રસાદજી, મોટા ભાઈ રામ પ્રતાપજી એમના દીકરા અયોધ્યા પ્રસાદજી મહારાજને સ્થાપિત કર્યા અને દક્ષિણ વિભાગમાં પોતાના નાના ભાઈ રઘુવીરજી મહારાજ એના દીકરાને સ્થાપિત કર્યા. અને મહારાજ કીધું આજ પછી આને તમે સર્વ કોઈ માનજો એમાં મારો સંપૂર્ણ રાજીપો છે. આવી રીતે મહારાજે ત્રીજો શ્લોક સમજાવી અદભુત રીતે મહારાજ ચોથા શ્લોકમાં જઈ રહ્યા છે.
મુકુંદાનંદ મુખ્યાશ્ચ
નૈષ્ટિકા
નૈષ્ટિકા બ્રહ્મચારીણ
ગૃહસ્થાશ્ચ
ગૃહસ્થાશ્ચ મયારામ
ભટાદ્યાય
મદાશ્રયા
મુકુંદા
મુકુંદાનંદ મુખ્યાશ્ચ
નૈષ્ટિકા
નૈષ્ટિકા બ્રહ્મચારીણ.
ગૃહસ્થાશ્ચ
ગૃહસ્થાશ્ચ મયા રામ
ભટ્ટાદ્યાય
મદાશ્રયા મુકુંદાનંદ મોક્ષાશ્ચ નૈષ્ટિકા બ્રહ્મચારીણ નૈષ્ટિકા બ્રહ્મચારીણ.
ચોથા શ્લોકમાં હવે મહારાજ સંબોધનમાં આગળ વધ્યા છે. આપણા મનમાં કદાચ એમ થાય કે પહેલા બંને આચાર્યશ્રીનું કેમ સંબોધન કર્યું, તેનું કારણ સંપ્રદાયના સર્વ કરતા શ્રેષ્ઠ અંગમાં આચાર્યશ્રી બિરાજે છે, માટે સ્વામી પ્રથમ મહારાજે આચાર્ય પદનું સંબોધન કર્યું. એ સંબોધન કર્યા પછી મુક્તાનંદાખ્ય મુખ્યાશ્ચ નિષ્ઠિકા બ્રહ્મચારીણ મહારાજ, ત્યાર પછી એમ કે અમારા આશ્રિત એવા જે નિષ્ઠિક વ્રતને ધરી રહેલા એવા મુકુંદાનંદ બ્રહ્મચારી. નિષ્ઠિક શબ્દ મહારાજ આપણું નિષ્ઠિક, નિષ્ઠિક કોને કહેવાય તો શતાનંદ સ્વામી અદભુત વાત બતાવી, નિષ્ઠિક માને નિષ્ઠામ અંતમ ન અંત ઇતિ નિષ્ઠિકા, જેની નિષ્ઠાનો અંત જ નથી આવતો, જેની માને કે જેની નિષ્ઠા અતિશય મજબૂત છે, જે પોતાની નિષ્ઠામાંથી કદી પણ ચલાયમાં નથી થતા એ નૈષ્ઠિક કહેવામાં આવે છે. બીજા નંબરમાં શતાનંદ સ્વામી બીજો અર્થ કર્યો છે કે આવત જીવ ઉદ્વરેતસ ઇતિ અર્થઃ, જીવન પર્યંત જેણે પોતાના બ્રહ્મચર્યને પાલન ઉદ્વરિતા રીતે રાખ્યું છે એને નૈષ્ઠિક શબ્દથી સંબોધવામાં આવે છે. બ્રહ્મચારી પ્રથમ બ્રહ્મ, બ્રહ્મ માને સદાનંદ સ્વામી કે જેની અંદર તપ જ્ઞાન અને વેદાધિકના અર્થો માને કે એનો સારાંશ જેના જીવનની અંદર ઉતરેલો છે એને બ્રહ્મ કહેવામાં આવે છે. અને સદાનંદ સ્વામી એવું કહે છે કે કોઈના મનમાં એમ સંકલ્પ ઉત્પન્ન થાય કે ઘોર કળી કાળની અંદર તો નૈષ્ઠિક બ્રહ્મચર્યનો નિષેધ કરવામાં આવેલો છે તો અહીંયા શા માટે નૈષ્ઠિક વ્રત, ભગવાન સ્વામિનારાયણ રખાયું. તો શતાનંદ સ્વામી બહુ સુંદર એનો ઉત્તર કર્યો છે. સ્વામી કે તમારી વાત સાચી છે, ઘોરકળી કાળની અંદર બ્રહ્મચર્ય રાખવું મહા કઠિન છે, પણ કોને માટે? તો શતાનંદ સ્વામી કે જેને પરમાત્માનો આશરો નથી, જેને પરમાત્માની નિષ્ઠા નથી, એવા જીવાત્મા માટે કળી કાળની અંદર બ્રહ્મચર્યનું પાલન કરવું એ મહા કઠિન છે. પરંતુ જેને પરમાત્માનો આશરો છે, પરમાત્મા એક જ જેનું ધ્યેય સ્વરૂપ છે, એને માટે બ્રહ્મચર્ય પાળવું જરાય કઠિન નથી. મુકુંદ બ્રહ્મચારી એને અતિશય પરમાત્માની સાથે પ્રીતિ લાગેલી છે, એને માટે બ્રહ્મચર્ય પાળવું જરાય કઠિન નથી. અને ત્યાર પછી જેટલા જેટલા ભક્તો સંતો થશે, એ જેમને કોને પરમાત્માની સાથે અતિશય પ્રીતિ હશે, એને બ્રહ્મચર્ય પાળવું જરાય કઠિન નથી. બાકી પોતાનો પુરુષ પ્રયત્ન કરી અને કોઈ બ્રહ્મચર્યનું પાલન કરવા જાય તો એમાં સિદ્ધિ પ્રાપ્ત ન કરી શકે. સદાનંદ સ્વામી એમ કહે છે, ખુદ કામદેવ એમ કીધું છે, કદાચ કોઈ તપ વ્રત અતિ કરી, અતિશય તપ વ્રત ત્યાગે કરી અને બ્રહ્મચર્યનું પાલન કરશે, મને જીતશે, મને જીતશે, તો અન્યનો ફોલ્ટ થશે, મને જીતી અને ક્રોધની અંદર એની પ્રવૃત્તિ થશે અને પોતાની સ્થિતિ થકી ડોલી જશે, પોતાની કરેલી તમામ સાધના ફના થઈ જશે, કામ ક્રોધ લોભ આદિ તમામ શત્રુઓને તો પરમાત્માનો શરણાગત જ જીતી શકે, અન્યથા કોઈ ન જીતી શકે. એક દોષને જીતે તો બીજો દોષ એને પરાસ્ત કરે, બીજાને જીતે ત્રીજો પરાસ્ત કરે, પણ પરમાત્માના શરણાગત પણાય વિના પોતાના ધ્યેય સુધી કદી જીવાત્મા પહોંચી ન શકે. એક બીજી આશંકા કરી કે ભગવાન શ્રી હરિની પાસે ઘણા બધા બ્રહ્મચારીઓ હતા, તો એક મૂળજી બ્રહ્મચારીનું જ નામ શા માટે સંબોધિત કર્યું, બીજા કેમ કોઈને યાદ ન કર્યા, બીજા કોઈને કેમ ન સંભાળ્યા? તો શતાનંદ સ્વામીએ એની પણ અદભુત વ્યાખ્યા કરી. સ્વામી કહે, ઘણા બધા બ્રહ્મચારીઓ હતા અને બધા સ્થિતિવાળા હતા, પણ મૂળજી બ્રહ્મચારીની સ્થિતિ કેવી હતી? તો કે ત્રણેય કાળમાં અખંડ પરમાત્માની અંદર ઓતપ્રોત રહેતા હતા, એક ક્ષણવારી ભગવાનને ભૂલતા નહોતા. અને સંપ્રદાયનો પ્રસિદ્ધ ઇતિહાસ છે, એકવાર મહારાજ દાદાના દરબારમાં બેઠા હતા, મૂળજી બ્રહ્મચારી જરાક જોકવાયું, મહારાજ લઈને બેરખો માર્યો, બેરખો માર્યો અને ઉભા થયા, દોટ દઈ અને મહારાજને ઊંચકી અને ભાગવા જ માંડ્યા, સીધા ભાગવા જ માંડ્યા. બધા કહેલા, પણ ક્યાં જાઓ છો, ક્યાં જાઓ છો? ઉભા રહી બીજા મહામેનેત પકડ્યા, અને પકડ્યા પછી પૂછ્યું, કેલા તમે ક્યાં જતા હતા? તો કે મને સ્વપ્ન આવ્યું હતું કે મોટી આગ લાગી અને આગ છે મારા નજીક આવતી હતી, મહારાજ આગની અંદર આવી જાય તો, એટલે મહારાજ ઊંચકીને ભાગ્યો કે આગ નજીક આવે પેલા હું દૂર નીકળી જાઉં. મહારાજ કે, કો લો આ જોકું ખાતા હતા, આ જાગતા હોય તો અમારે અમારા સ્વરૂપની અંદર ઓતપ્રોત છે, એ સ્વપ્નમાં હોય તોય ભલે, સુષુપ્તિમાં હોય તોય ભલે, એક ક્ષણ અમને વેગળા મુકતા નથી. અને ભક્તજનો, જેને ભગવાન વધારે સાંભળે એ જેટલો મોટો છે, બરાબર યાદ રાખજો. કદાચ લૌકિક ગુણ ઓછા વધતા હોય, પરંતુ જેને વધારે ને વધારે ભગવાન સાંભળે એ જ મોટો છે. અને મૂળજી બ્રહ્મચારી અંદર એક ગુણ સર્વ કરતા શ્રેષ્ઠ હતો, અખંડ ભગવાનને સંભાળનાર વિભૂતિ હતા. બીજા નંબરમાં મહારાજ એમ કે, મધ્યના 33માં મહારાજ કે, જેની પાસે અખંડ બ્રહ્મચર્ય છે, યતિપણું છે, લાખ ગૌ અમારાથી દૂર હોય તમારી સાથે જ છે, એ ગુણ પણ મૂળજી બ્રહ્મચારી અંદર અખંડ હતો, ઉર્ધ્વ રહેતા પુરુષ હતા. માટે ભગવાન સ્વામિનારાયણે અનેક બ્રહ્મચારીઓમાંથી એક મૂળજી બ્રહ્મચારીને સિલેક્ટ કર્યા, જે મૂળજી બ્રહ્મચારીને મહારાજને વિશે સંપૂર્ણ નિર્દોષ ભાવ હતો. મહારાજને વચનામૃતમાં લખવું પડ્યું કે આ મૂળજી બ્રહ્મચારી અમને સંપૂર્ણ નિર્દોષ સમજે છે, સંપૂર્ણ નિર્દોષ સમજે છે, તો પોતે પણ સ્વયં સંપૂર્ણ નિર્દોષ બની ચૂક્યા. અને ભક્તજનો, ભગવાન હોય યા તો ભગવાનના કોઈ ખરેખરા સંત હોય અથવા તો ભક્ત હોય, એમની વિશે સંપૂર્ણ નિર્દોષ ભાવ કલ્પવું એ કોઈ કાંઈ સામાન્ય બાબત નથી. જરા ક્યારેક કઠણી કહેવાઈ ગયું હોય, ક્યારેક વઢાણું હોય, ક્યારેક તખાણું હોય, ક્યારેક પોતાની જોઈતી વસ્તુ લાવી દેવામાં ન આવી હોય, ત્યારે એને તરત સંકલ્પ થાય, ક્યાં કહેવાય છે મોટા પણ આમ કરે છે. મહારાજે જે વાત પ્રથમના સત્સદમાં વચનામૃતમાં લખી, મધ્યના 46માં પણ લખી, મહારાજ કે, ઘણા એમ કહે છે, કહેવાય છે મોટા, પણ એને કાંઈ વિવેક નથી, કોઈકને દે છે તો વિવેક વિના દે છે, લઈ લે છે તો વિવેક વિનાનું લઈ લે છે. સંપૂર્ણ નિર્દોષ ભાવ કલ્પો મહા કઠિન છે, પણ મૂળજી બ્રહ્મચારીને ભગવાન સ્વામિનારાયણ વિશે સંપૂર્ણ નિર્દોષ ભાવ કલ્પણો હતો, માટે ભગવાન સ્વામિનારાયણ મૂળજી બ્રહ્મચારીનું નામ અહીંયા મુખ્ય લખ્યું છે. અને પછી એમ કીધું કે અમારા આશ્રિત મૂળજી બ્રહ્મચારી તથા ગૃહસ્થાશ્ચ મયારામ ભટ્ટાધ્યાયે મદાશ્રયા. અમારા આશ્રિત ગૃહસ્થ, પહેલી વાત તો એ સમજ્યું, ગૃહસ્થ કોને કહેવાય? જગતમાં એવો અર્થ થાય છે કે લગ્ન કરી લઈ બધા ગૃહસ્થ, પણ શતાનંદ સ્વામી જુદો અર્થ કાઢ્યો. સ્વામી કે ગૃહેશુ દારેશુ નિમિત્ત ભૂતેશુ તિષ્ઠંતી ઇતિ ગૃહસ્થ. નિમિત્ત માત્ર ઘરની અંદર રહેતો હોય, નિમિત્ત માત્ર સ્ત્રીની સાથે રહેતો હોય, એવો જે શ્રેષ્ઠ સજ્જન છે એને ગૃહસ્થ કહેવાય. જેને માને જગતના પદાર્થમાં કેવળ પોતાના કાર્ય પરત્વે જ કામ છે, પણ એની અંદર આશક્તિ નથી. નથી જગતના પદાર્થમાં જેને આશક્તિ, નથી ઘર ધંધાદિકમાં આશક્તિ, નથી સ્ત્રી આદિકની વિશે આશક્તિ, કેવળ નિમિત્ત માત્ર રહ્યો છે એને ગૃહસ્થ કહેવાય. બાકી ગળા સુધી ડૂબી ગયો છે સંસારના વ્યવહારમાં, ગળા સુધી ડૂબી ગયો છે સ્ત્રીના વિશેષ સુખની અંદર, એને ગૃહસ્થ ન કહેવાય, એને તો પામર કહેવાય. પામર ગ્રહસ્થ એનું નામ છે, નિમિત્ત માત્ર સંસારમાં રહ્યો હોય એને ગ્રહસ્થ કહેવામાં આવે છે. અહીં વળી બીજો પ્રશ્ન કર્યો, ગ્રહસ્થ ઘણા બધા હતા તો બધા ગ્રહસ્થને મૂકી દઈ અને કેવળ ભગવાન સ્વામિનારાયણ મયારામ ભટ્ટનું જ કેમ નામ નિર્દેશ કર્યો? દીનાનાથ ભટ્ટ તો એના કરતા પ્રકાંડ વિદ્વાન હતા, પણ શતાનંદ સ્વામી કે ભગવાન શ્રીહરિએ વિદવત્તા સામે દ્રષ્ટિ નથી નાખી, લૌકિક ગુણની સામે દ્રષ્ટિ નથી નાખી, પણ એ વ્યક્તિને પરમાત્માનો સંબંધ કેટલો છે એની સાથે સંબંધ બાંધ્યો છે. મયારામ ભટ્ટનું નામ ભગવાન સ્વામિનારાયણ નિર્દેશ કર્યો એની પાછળનું કારણ પણ, મયારામ ભટ્ટને ભગવાન સ્વામિનારાયણ સાથે સંપૂર્ણ નિર્દોષ ભાવના હતી, દીનાનાથ ભટ્ટને એવી નહોતી. ઓલા નિર્કૃપાનંદે જરાક ફોહો મારીને કીધું કે તમારે જેવો વિદ્વાન પુરુષ એનું નામ શિક્ષાપત્રી ન લખ્યું, મયારામ ભટ્ટનું અભણનું લખ્યું. તરત દીનાનાથ ભટ્ટનું ચહકી ગયું, કંઠી તોડી નાખી. કહો આ જીવાતમાં બે શબ્દ સાંભળે ને તો એવો ગુણ આવી જાય કે ન પૂછો વાત, પગમાં ભખો ભખી દંડવટ કરે, પણ બે શબ્દ આડાવાળ સાંભળે ને તો પછી ડોકાવાય ન આવે. જીવની દિશા છે, એક સરખી નિષ્ઠા રહેવી, કોઈ પણ વ્યક્તિની સાથે, કોઈ પણની સાથે સંબંધ બંધાણા પછી એક સરખી નિષ્ઠા રહેવી એ મહાકઠિન કામ છે, મહાકઠિન કામ. અને એક સરખી નિષ્ઠા બંધાય પછી દોષ ટળે છે, નિષ્ઠા બંધાણા પછી જ દોષ ટળાવવામાં આવે છે. મયારામ ભટ્ટને ભગવાન સ્વામીને સાથે એક સરખી નિષ્ઠા હતી, એક સરખી નિષ્ઠા. અને મયારામ ભટ્ટ ભગવાન સ્વામીને વહાલું એવું બ્રહ્મચર્ય એના જબરજસ્ત હિમાયતી હતા. સંપ્રદાયનો ઇતિહાસ બોલે મયારામ ભટ્ટ એકલા ઘરમાં હોય અને કોઈક એના બ્રહ્મચર્ય વ્રતને ભંગ કરાવવા માટે કોઈ કુલટા નારીને મોકલી ઘરમાં, પોતે બીજે માળે હોય અને પેલી સ્ત્રી ઘરની અંદર વસ્ત્ર જ્યારે ફાડવા માંડી ત્યારે મયારામ ભટ્ટે બીજે માળેથી ધુબકો માર્યો નીચે અને સીધા ઘોડી પર બેસી અને મહારાજની પાસે આવ્યા. મારે કે સાવાશ, અમારો એક મહાન ભક્ત ઇન્દ્રિયા ગઢને જીતીને આવ્યા છે. ઇન્દ્રિયા ગઢને જીતનારા મયારામ ભટ્ટ હતા, માટે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં મયારામ ભટ્ટનું નામ લખ્યું. આ વાત એ બતાવે છે મહારાજને એ જ ભક્ત ગમે છે જેને પરમાત્માની સાથે સંપૂર્ણ નિષ્ઠા છે, કોઈ દાડો પરમાત્માના સ્વરૂપમાં આશંકા નથી, અને ભગવાનને રાજી કરવાના જેટલા જેટલા માધ્યમ છે એમાં જે સાવધાન વર્તે છે એ જ ભગવાન સ્વામિનારાયણને ગમે છે, અન્યથા નથી ગમતો. માટે આપણે પણ આ કથામાંથી એવું લેવું, ભગવાન સ્વામિનારાયણને ગમીએ તેવા થાય. મહારાજ છેલ્લે એમ કે મદાશ્રિતાનામ, મારા આશ્રિત માને એ જ મહારાજ કે મારો છે, જે હું કહું એમ કરનારો છે. માટે શિક્ષાપત્રી મહારાજ એમ કીધું છે એમ જ્યારે આપણે કરશું ત્યારે મહારાજને થશું. એની સાથે શતાનંદ સ્વામીએ ભાષ્યમાં ચાર શ્લોકને પૂર્ણ કર્યા, પાંચમો શ્લોક આપણે બપોર પછીની કથામાં સાંભળશું. અત્યારે બે મિનિટ હરિનામ સંકીર્તન.
ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ, પોતાના આશ્રિતના આત્યંતિક કલ્યાણ કરવા માટે પોતાનો હૃદયગત અભિપ્રાય લખતા ચાર શ્લોક પૂર્ણ કર્યા. એક એક શ્લોકની અંદર કેટલું બધું ઊંડાણ છે એને શતાનંદ સ્વામીએ ભાષ્ય દ્વારા આપણે આગળ ખુલ્લું મૂક્યું છે. એક એક શ્લોક સાગર જેવા છે. ભગવાન સ્વામિનારાયણે શા માટે મંગળાચરણ કર્યું, ત્યાર પછી લિખામી સહજાનંદ સ્વામી એ શ્લોક દ્વારા ભગવાન શ્રીહરિ શા માટે સહજાનંદ શબ્દનું ઉદબોધન કરે છે. તૃતીય શ્લોકમાં બંને આચાર્યશ્રીના નામ જણાવતા ભાત્રો રામ પ્રતાપેશ્ચા રામ યોર ધર્મ જન્મનયો શા માટે પોતાના બંને ભાઈઓને યાદ કર્યા એ વાત સમજાવી. બંને આચાર્યશ્રીના સંબોધન પછી બ્રહ્મચારીનું સંબોધન કર્યું, એમાં શા માટે મુકુંદાનંદ બ્રહ્મચારીને જ યાદ કર્યા. ગૃહસ્થના સંબોધનમાં શા માટે મયારામને યાદ કર્યા. ચાર શ્લોકને સમજ્યા પછી સધવા વિધવા યોષા યાશ્ચ મત શિષતામ ગતા મુક્તા નંદાદયો યેશુ સાધવાશ્ચાખિલા આપી. અદભુત ભગવાન શ્રીહરિ પાંચમો શ્લોક લખે છે, બહુ અદભુતતા પાંચમો શ્લોક જોતા લાગ્યા છે. મહારાજ પ્રથમ ક્રમ બરાબર જાળવ્યો, ઉદબોધનમાં પ્રથમ આચાર્યશ્રી નીતા યોગ્ય છે, કારણ કે સર્વે આશ્રિતોના ગુરુ સ્થાને છે. ત્યારબાદ મહારાજે મુકુંદાનંદ આદિ બ્રહ્મચારીઓને લીધા, એ પણ યોગ્ય છે. પણ પછી મહારાજને સાધુ લેવા જોઈતા હતા, સાધુ ન લીધા, ગ્રહસ્થને લીધા. પણ માનો કે એની અંદર મયારામ ભટ્ટનું ઉદબોધન કર્યું એટલે આપણે સ્વીકારી લઈએ એક બ્રાહ્મણ હતા, જેને કારણે મહારાજ પેલો એને નંબર આપ્યો. પછી તો સાધુ આવવા જોઈતા હતા ને, પછી સાધુ ન લીધા. સધવા વિધવા યોષા યાશ્ચ મત શિષ્યતામ ગતા, મારા સીધા સ્ત્રી ભક્તોને લીધા. બહુ અદભુત અને વિચિત્ર શ્લોક મહારાજ લખ્યો છે. એક તો સંતોને નહીં લેતા મહારાજ, સધવા વિધવાને લીધા બીજા નંબરમાં. મહારાજે આચાર્યશ્રીને જ્યારે લીધા ને ત્યારે નામ સ્પષ્ટપણે જણાવ્યું, અયોધ્યા પ્રસાદજી અને રઘુવીરજી. ગૃહસ્થને જ્યારે લીધા ત્યારે પણ સ્પષ્ટ નામ જણાવ્યું, મયારામ ભટ્ટ. બ્રહ્મચારીને લીધા ત્યારે પણ સ્પષ્ટ નામ જણાવ્યું, મુકુંદાનંદ બ્રહ્મચારી. પણ સ્ત્રી ભક્તોનો જ્યારે ઉદબોધન કરવાનો સમય આવ્યો ત્યારે મહારાજે કોઈ નામ ન જણાવ્યું. તો શું નામ જણાવી શકાય એવા કોઈ સ્થિતિ પામેલા સ્ત્રી ભક્તો નહીં હોય, જેથી કરીને મહારાજ નામ નથી જણાવતા અહીંયા? પણ એ તો શક્ય નથી, કારણ કે લાડુબા, જીવબા, રાજભાઈ, રામભાઈ, લાધીબા, કુશળ કોરબાઈ, જમકુબા, કેટલા સ્ત્રી ભક્તો છે જેને સ્ત્રી અને પુરુષનું ભાન નથી. આવી સ્થિતિને પામેલા અનેક સ્ત્રી ભક્તો હોવા છતાંય મહારાજે અહીંયા કોઈ પણ સ્ત્રી ભક્તોનું નામનું સંબોધન ન કર્યું. આપણા મનમાં પ્રશ્ન ઉઠવો જોઈએ, શા માટે નહીં કર્યું હોય એમ? શું કામ સ્ત્રી ભક્તો નામનું સંબોધન ન કર્યું? એનું સદાનંદ સ્વામી બહુ અદભુત રીતે સમાધાન આપ્યું. સ્વામી કે મહારાજે કોઈ સ્ત્રી ભક્તોનું સંબોધન ન કર્યું, કારણ એવું છે, મહારાજ રાજાધિરાજ જરૂર છે પરંતુ આ વખતે મહારાજ રાજા રૂપે પ્રગટ થયા નથી, સાધુ સ્વરૂપે મહારાજ પ્રગટ થયા છે. અને આમ સમજી શકાય વાતને, કોઈ સાધુ પુરુષ કોઈકને પત્ર લખતા, મહારાજ એક પત્ર લખ્યો છે ઉપદેશનો, સમજાય છે? મહારાજે પોતાના આશ્રિતો ઉપર એક ઉપદેશનો પત્ર લખ્યો છે અને એમ કહ્યું છે કે આજ પછી તમે આ મેં પત્ર લખ્યો છે એ પ્રમાણે રહેજો. તો સહજ છે કોઈક ત્યાગી ગૃહસ્થને ત્યાં પત્ર લખતા હોય અને એ વખતે એ નામ જણાવે નામ લખે કડવી બેન, ફૂલી બેન, કેવું લાગે? યોગ્ય લાગે? ત્યાગીના મુખથી સ્ત્રી ભક્તો નામનું સંબોધન યોગ્ય ન લાગે. અને પત્રમાં નામ લખ્યું હોય તો લોકો અનેક વિધ અટકળો માંડે. મહારાજ તો વિચારતા હતા, હું કદાચ નામ લખીશ તો દુનિયા માનશે કે તો પોતે પરબ્રહ્મ હતા માટે લખ્યું, પણ પાછળથી મારા સાધુઓ પણ વિચાર કરશે અમારે લખવામાં કાંઈ બાદ નહીં, મહારાજ લખ્યા છે તે. એમ માની પાછળથી અંધ પરંપરા શરૂ થશે. મહારાજ તો અનંત આત્માને તારવા માટે આવ્યા છે. વિચાર કર્યો કે ના, મારાથી નામનું ઉદબોધન ન કરાય, હું જો કરીશ તો પાછળથી અંધ પરંપરા શરૂ થશે. માટે મહારાજે જાણે જાણે અને અહીંયા કોઈ નામનું ઉદબોધન કર્યું નથી, સીધું મારે લખ્યું સધવા વિધવા યોષા યાશ્ચ મત શિષ્યતામ ગતા. અમારા આશ્રિત સધવા અને વિધવા એવા સ્ત્રી ભક્તો. તો સધવા કોને કહેવાય? સતાનંદ સ્વામી એ વાતને પણ બહુ સુંદર રીતે બતાવી કે સધવા એ નહીં કહેવાય. સત્શાસ્ત્રોક્ત પતિવ્રતા ધર્મે સ્થિત એવ શ્રી કૃષ્ણમ ભજંતી ઇતિ સધવા. સતશાસ્ત્રની અંદર પતિવ્રતા ધર્મનું પાલન જે બતાવ્યું છે એ પ્રમાણે પતિવ્રતા ધર્મનું પાલન કરનારી નારી હોય અને પછી પરમેશ્વરનું જે ભજન કરતી હોય એને સધવા કહેવાય. જેમનો પતિ હયાત છે, જેમનો પતિ મૂર્તિમંત છે, એ પતિની વિશે દેવની ભાવના રાખનાર નારી હોય, એની સંપૂર્ણ આજ્ઞામાં વર્તનાર નારી હોય અને પછી પરમેશ્વરનું ભજન કરતી હોય એવી નારીને સધવા નારી કહેવાય. આમ થોડોક જગતના નિયમ કરતા જુદો અર્થ ન કર્યો. જગતને તર શું માને છે? પતિ જીવતો એ બધાને સધવા જ કહેવાય. પણ સતાનંદ સ્વામી ના કહી દીધી, પતિ બિચારો જીવતો હોય પણ એક એની આજ્ઞા ન પાળતી હોય, હોય બિચારો જીવતો સામે જ બેઠો હોય તો, પણ એ કહે એમ ન કરતી હોય તો સતાનંદ સ્વામીને મત એ સધવા છે જ નહીં. જેમ પતિ મૃત્યુ પામ્યા પછી પતિની આજ્ઞામાં રહેવાનું નથી, એ મૃત્યુ પામ્યો એની નારી આજ્ઞામાં નથી રહેતી, ઓલો બેઠો છે નથી રહેતી. સમજાય છે? સ્વામી કે બેમાં મને ભેદ દેખાતો નથી. એ સધવા નારી હોઈ શકે જે પતિની આજ્ઞામાં રહે અને પરમેશ્વરનું ભજન કરે, એ સધવા નારી છે. અને ભક્તજનો, વ્યક્તિને જ્યારે સ્વતંત્રતા આવે છે ત્યારે મનમાં શું માને ખબર? હું કોઈના હાથ નીચે તે રહેતા હઈશ? અને હું કોઈના હાથ નીચે રહો તો પછી મારું શું? એમ પણ એની મોટી અજ્ઞાનતા છે, મોટી અજ્ઞાનતા છે. હાથ નીચે રહેવાથી એની મહાનતા ઘટતી નથી, ઉલટાની વધે છે. તમે જ વિચારો, બે સ્ત્રીઓ છે, બે સ્ત્રીઓ બંને હોશિયાર છે, સ્વરૂપવાન છે, કુળવાન છે, ગુણવાન છે, બધી જ રીતે સરખી છે, પણ એક નારી એવી છે સંપૂર્ણ પતિની આજ્ઞામાં રહે છે, બીજી નારી એવી છે સંપૂર્ણ આજ્ઞાનું ઉલ્લંઘન કરીને રહે છે. અને લોકોની દ્રષ્ટિમાં જ્યારે આવે ત્યારે સારી છાપ કોના ઉપર ઊભી થાય? એક નારી સંપૂર્ણ પતિની આજ્ઞામાં વર્તે છે, એ કહે એમ કરે છે, અને બીજી એને યોગ્ય લાગે ત્યારે ઘેરે આવે, ન યોગ્ય લાગે તો બહાર ફરે, જેમ ઠીક પડે એમ કરે. તો સારી છાપ કોની ઊભી થશે? આજ્ઞામ રે એની કે ગુલામ રહી તોય એની ગુલામતા નથી. એ હકીકત કેવી છે ખબર છે? અહીં તમને ન ખબર પડે, આપણે ભારતનું દ્રષ્ટાંત આપો તો સમજાય. પશુ બે પ્રકારના હોય, એકને ધણિયાતું પશુ કહેવાય, બીજાને શું કહેવાય? રેઢિયાર પશુ કહેવાય. ધણિયાતું જે હોય એને શક્ય બને કે પોતાને કાયમ જે ખાવું એ ન પણ મળે, ખાવું હોય તે ન પણ મળે. અને રેઢિયારે જે ઢોરો હોય એ ગમે ત્યાં ફરતું હોય, ગમે ત્યાં ફરતું હોય, કોઈનો સાટિયો જોઈ જાય, કોઈનો રસકો જોઈ જાય, તરત ત્યાં પહોંચી જાય. પણ એ બધા આમ સારી સ્થિતિ હોય ને ત્યાં સુધી વાંધો ન આવે, પણ આવું દુષ્કાળ જેવું વરસ થાય ને ત્યારે એનો કોઈ ભાવ પૂછે નહીં. અને ધણિયાતું ઢોરો હોય, પશુ જે હોય, એને ગમે તેવો દુષ્કાળ થાય ને તો પટેલ પોતાની પત્નીના ઘરેણા વેચી નાખી નહીં પણ એનું પાલન કરે, ત્યારે રેઢિયાની કોઈ કિંમત થાય એને ધોકા મળે. એમ પતિવ્રતા ધર્મનું પાલન કરનાર નારી, એને કદાચ ગુલામી જેવું જીવન જણાતું હોય પરંતુ આ લોકમાં સુખી રહે ને આ લોકને મૂક્યા પછી પણ પરમ સુખની પ્રાપ્તિ થાય છે જ્યારે સંપૂર્ણ સ્વતંત્રપણે વર્તી અને પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને વર્તનારી નારી, એને સુખ જેવું થોડો કદાચ અનુભવ થશે પરંતુ આ લોકમાં એની બદનામી થશે, આ લોકને મૂક્યા પછી પણ અતિશય હેરાન ગતિ થશે. પણ એમાં સતાનંદ સ્વામી એક વાતનો ઉમેરો કર્યો કે પતિ એવો હોય જે ધર્મમાં વર્તવા ન દેતો હોય, પરમાત્માનું ભજન કરવા ન દેતો હોય, મંદિરે આવવા ન દેતો હોય, એવો પતિ હોય, અધર્મને માર્ગે દોરતો હોય અને કદાચ એ નારી એના પતિનું ધાર્યું ન કરે તો એમાં કોઈ પાપ નથી. આપ જ સમજી રાખો, એમાં કોઈ દોષ નથી, એમાં કોઈ પાપ નથી. પણ ધર્મનિષ્ઠ પુરુષ હોય તો એને આજ્ઞામાં જે વર્તે છે અને પરમેશ્વરનું ભજન જે કરે છે એ જ સધવા નારી છે. અને વિધવા નારી કોણ છે? તો કે જેનો પતિ મૃત્યુ પામ્યો છે અને પછી પરમેશ્વરને વિશે પતિની ભાવના રાખીને જે ભજન કરે છે એ વિધવા નારી છે. આવી રીતે સધવા અને વિધવાનું સંબોધન કર્યા પછી મુક્તાનંદા દયો યેશુ સાધવાશ્ચાખિલા આપી, આ શ્લોક ઉપર બહુ જ સમજાય જેવી વાત છે. પહેલી વાત તો આપણે સમજ્યા તેમ કે મહારાજે કર્મ શા માટે તોડી નાખ્યો. આ જગતમાં કર્મની બહુ મહત્તા છે. એક ગામમાં મારે પારાયણી હતી, છેલ્લે દિવસે બધાને હાર તોરા માટે બોલાવવામાં આવતા હતા. એમ એક ભગતે સેવા થોડીક મોટી કરેલી અને બીજા નાની સેવા કરેલા બે ચાર જણા નામ પહેલાં આવી ગયા અને પછી એનું નામ આવ્યું. અનો આવ્યા ઉભા જ ન થયા ને. અમારા મનમાંથી ભગત સાંભળ્યા નહીં, ફરી વાર બોલ્યા તોય ન આવ્યા, ત્રીજી વાર બોલ્યા તોય ન આવ્યા. પછી જયારે મંદિર આવ્યા ને ત્યારે મેં કીધું, ભગત તમને અમારું ત્રણ વાર નામ બોલ્યા તો તમે હાર પહેરાવવા માટે કેમ ન આવ્યું? પહેરી તાર કે શેનો આવે કે ઓલે ખાલી 5000 રૂપિયાની સેવા કરી તો એને પહેલા બોલાય ને મેં 25000ની સેવા કરી તો 10મું નામ મારું? કર્મનો કઈ મેળ છે કે નહીં? કે મેં કીધું વાત સાચી તમારી, પણ આવો ક્રમ વિખાઈ ગયો કેમ કરું? ફરી ધ્યાન રાખશું. ક્યારેક ક્યારેક ભક્તો આપણે બહુ વિચારીએ તો આપણે જગતની અંદર જે માનસાન રાખતા હોય બરાબર છે, પણ મોક્ષને પથે આ વસ્તુ શોભારૂપ નથી, સુખરૂપ પણ નથી. મોક્ષની બાબતમાં તો પોતાનો મોક્ષ કેમ થાય, ભગવાન રાજી કેમ થાય, મારી અંદર દોષ કેમ ટળે ને ગુણ કેમ આવે એવું જે અનુસંધાન રાખે એ સાચો ભક્ત છે, એ સાચો ભક્ત છે. પણ અહીંયા તો ખુદ ભગવાન સ્વામિનારાયણ ક્રમ તોડી નાખ્યો. આચાર્ય પછી બ્રહ્મચારી આવે, બ્રહ્મચારી પછી સાધુ આવવા જોઈએ, પછી ગૃહસ્થ આવવા જોઈએ, પછી સ્ત્રી ભક્તો આવવા જોઈએ, એને બદલે ભગવાન સ્વામિનારાયણ છેલ્લે સંતોને લાગ્યા. એની પાછળ બે ચાર કારણ હોઈ શકે. એક તો સતાનંદ સ્વામી એવું કંઈક કહેવા માગે છે કે જગતમાં લોકો એમ કહે છે કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સ્ત્રી ભક્તોનું સ્થાન ખૂબ જ નીચું ઉતરી ગયું છે, એની ખૂબ જ નિંદા ટીકા થાય છે. તો સતાનંદ સ્વામી ભાષ્ય લખતા સ્પષ્ટીકરણ કરે છે કે વાત ખોટી છે, આ સંપ્રદાયમાં સ્ત્રી ભક્તોનું સ્થાન ઘણું ઊંચું છે. ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રી લખતા એનું નામનું સંબોધન કર્યું છે, એક સંતો કરતા આગળ એનું સંબોધન કરી નાખ્યું છે. એ વાત બતાવી સ્ત્રી ભક્તોને પણ પૂર્ણ મોક્ષનો અધિકાર છે એનું સ્પષ્ટીકરણ કર્યું છે. બીજું કારણ, આપણે થોડુંક તાર્કિક બુદ્ધિથી વિચારીએ તો મોક્ષની બાબતમાં ભગવાન સ્વામિનારાયણ મળ્યા એ મળ્યા, એની સ્વરૂપ નિષ્ઠા થઈ એ થઈ, પણ કેવળ ભગવાનની સ્વરૂપ નિષ્ઠા થવા માત્રથી મુમુક્ષુ સારધાર મોક્ષને પથે નથી ચાલી શકતો. એમ સ્વામી વાતમાં લખ્યું, સ્વામી કહે 100 વર્ષ સુધી ભગવાનની મૂર્તિ આગળ ઊભો રહે પરંતુ ઉભો રહેવાથી શાંતિ જરૂર થશે, પણ જીવની અંદર રહેલા સ્વભાવ તો નહીં જ જાય. સ્વભાવ તો જ્યારે સાધુ ટોકી વઢીને કઢાવે ત્યારે નીકળે. ભગવાન સ્વામિનારાયણ છેલ્લે સંતો લેખ્યાની પાછળનું હાર્દ આવું કંઈક દેખાય છે. મહારાજ વિચાર કર્યો, અનંત આત્માને મારે શેક અક્ષરધામમાં લઈ જવા, શેક અક્ષરધામમાં પહોંચાડવા છે. હું ગયા પછી મારે સ્થાને મેં આચાર્યશ્રીની સ્થાપના કરી છે, જે પૂરા સંપ્રદાયને વહન કરશે, આગળ ધપાવશે. આચાર્યશ્રી એન્જિનને સ્થાને મૂક્યા. આમ તાર્કિક બુદ્ધિથી વિચાર્યો, એન્જિનને સ્થાને મૂક્યા, ડ્રાઇવિંગ કરનારને સ્થાને આચાર્યશ્રીને મૂક્યા, કે આખો સંપ્રદાય એને ચલાવવાનું કામ આચાર્યશ્રી કરશે, એટલે ડ્રાઇવિંગને સ્થાને આચાર્યશ્રીને મૂક્યા. પણ એ કેવળ સંપ્રદાયને આગળ ધપાવે, પણ વચ્ચેના જે પેસેન્જરો છે એની શું સ્થિતિ થાય એ ડ્રાઈવરને ખબર હોય? એ કોને ખબર હોય? ગાર્ડને ખબર હોય. ગાર્ડ ક્યાં હોય? છેક છેલ્લે હોય. ગાર્ડ ક્યાં હોય? છેલ્લે હોય. ભગવાન સ્વામિનારાયણે સંતોને ગાર્ડને સ્થાને મૂક્યા, છેક છેલ્લે મૂક્યા, કે જેથી કરીને વચ્ચેનો જે સમાજ છે, ગ્રહસ્થ છે, પુરુષ ભક્તો છે, સ્ત્રી ભક્તો છે, આખા સંપ્રદાયનું જે લેવલ છે એ કયા સ્ટેપ ઉપર છે અને આજ કઈ જરૂરિયાત છે, એનું પોષણ કેમ થાય એમ છે, એ સંતો બરાબર નિરીક્ષણ કરે, અને નિરીક્ષણ કર્યા પછી ગાર્ડ સંચાલન કરે, અને ડ્રાઈવરને જરાક સંકેત આપે, રાખે, તમે આમ કરો, તેમ કરો, ગાડી ઊભી રાખો, ગાડીને આગળ વધાવો, આગળ સિગ્નલ આવો, વગેરે વગેરે બાબત ગાર્ડ બતાવે, એમ સંતો પૂરા સંપ્રદાય અંદર ફરતા હોવાને કારણે આ સંપ્રદાય કેમ આગળ વધે એનું અનુસંધાન પૂર્ણ સંતોને હોય છે. માટે ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયને વધારે આગળ ધપાવવા માટે શેખ સંતોને છેલ્લે લાસ્ટ મૂક્યા છે. બીજા નંબરમાં પહેલાની ને છેલ્લાની કિંમત બહુ હોય છે. તમે જોજો, આ તો ગ્રહસ્થન ત્રણ દીકરા હોય ને તો પહેલો બહુ વાલો હોય, પહેલો બાપાને વાલો હોય, નાનો હોય માને વાલો હોય, વછલો બેન થોડો થોડો વાલો હોય, વળી હાવ કાઢી નાખશે તો વળી તમને દુઃખ થાય. મોટો નાનો બહુ વાલો હોય. અહીંયા આપણને ખબર નથી, પણ ઇન્ડિયામાં છે ને પેલી રૂપિયાની થોકડે આવે ને, ઉપર નવી નોટ હોય, નીચે નવી નોટ, વચ્ચે રાજી રેજો. આવું કંઈક મહારાજ કર્યું છે. લો, આગળ આચાર્યશ્રીને રાખ્યા, પાછળ સંતોને રાખ્યા, વચ્ચે આખો સમાજ રાખ્યો કે જેને કારણે કોઈ મોક્ષના પથ થકી પડી ન જાય. સદાનંદ સ્વામી કે માટે મહારાજ બધાએ કરતા સંતોને છેલ્લે રાખ્યા છે, આગળ તમામનું અનુસંધાન રાખે. પણ પછી બે ચાર પ્રશ્નો છે. મુક્તાનંદાદયો યેશુ સાધવાશ્ચાખિલા આપી. મુક્તાનંદ સ્વામી આદિક અખિલ એટલે સર્વે સાધુઓ. તો પ્રશ્ન એ થશે, સાધુ કોને કહેવાય? સદાનંદ સ્વામી સાધુ માટે બહુ વિશેષણામો વાપર્યા છે. સાધુ કોને કહેવાય? ભગવાન સ્વામિનારાયણ જે નામનું સંબોધન કરે છે, સંત કોને કહેવાય? સાધુ કોને કહેવાય? તો સદાનંદ સ્વામીનું સમાધાન આપ્યું, સાધુ એટલે સાધનો વતી સાધયંતિ વા ધર્મે પર કાર્યમ ઇતિ સાધુ. કેટલો વિતિપાદ, કેટલો અદભુત કર્યો. સાધનુવંતિ સાધયંતિ વા ધર્મમ પર કાર્યમ ઇતિ સાધુ. પોતાનું કલ્યાણ સાધે, બીજાનું સધાવે, પોતાનું કલ્યાણ કરે, બીજાનું કલ્યાણ કરાવે, એનું નામ સાધુ. કેટલી સરસ વ્યાખ્યા સદાનંદ સ્વામી કરી. જગતમાં નત્ર એક રીત હતી, જેટલા જેટલા સંસારને છોડી દે એ કેવળ પોતાના કલ્યાણ માટે મંડી પડતા હતા. પણ ભગવાન સ્વામિનારાયણ થોડોક ટન મરાયો, થોડોક ટન મરાયો કે તમે તમારું તો કરશો પણ તમારો લાભ બીજાને પણ અપાવો,
બીજાને પણ મળવો જોઈએ. તમે તો સંસાર છોડ્યો, તમે તો ભગવાન ભજશો, પણ તમારે ઓથારે અન્ય અનંત આત્માઓ પણ ભગવાન ભજવા જોઈએ, અને તો જ તમારી સાધુ સંજ્ઞા સંપૂર્ણ થશે. મહારાજને મતે કેવળ જે કલ્યાણને સાધે પોતાનું, એને મહારાજ સંપૂર્ણ સાધુ તરીકે સ્વીકારવા તૈયાર નથી. શ્રીજી મહારાજ કેવળ પોતાના આત્માનું કલ્યાણ કરે, એને સંપૂર્ણ સાધુ તરીકે સ્વીકારવા તૈયાર નથી. એક વાત. બીજી વાત, ઘણી ફેરી અમને ઘેલસા જાગી જાય, ઘણા બધાને સત્સંગ કરાવી દઈએ, ઘણા બધા નંગી નાખીએ, એને અવલંબન કરી અમે અમારા પંચવર્તમાનમાં ફેર પાડી દઈએ, અમે અમારા નિયમની અંદર આડાવળા ડોલી જઈએ. નહીં નિયમનું ઠેકાણું રહે, નહીં ભજનનું ઠેકાણું રહે, કેવળ અનંત આત્માનું કલ્યાણ કરવું એમ કરીને મંડી પડીએ, તોય પણ સદાનંદ સ્વામીને મતે એ સાધુ નથી. કેટલી અદભુત વાત બતાવી. કેવળ અન્યનું કલ્યાણ કરે તોય પણ સંપૂર્ણ સાધુ નથી, કેવળ પોતાનું કલ્યાણ કરે તો પણ સંપૂર્ણ સાધુ નથી. સાધનુવંતી સાધ્યંતિ વા ધર્મમ પર કાર્યમ ઇતિ સાધુ, પોતાનું કરે અન્ય આત્માનું પણ કરે એ સાધુ, એમ સંત. અને હકીકત તો કેવું જ ખબર, પોતાનું થાય ને તો જ બીજાને કરી હગાય. આ બહુ વાત સ્પષ્ટ છે. પેલા તરતા આવડી જાય ને તો બીજાને તારતા શીખડાવે, સમજાય? હરિભગત હોય યા તો સાધુ હોય, પોતાનું જીવન જ્યારે પરમાત્મા મય બની જાય. ભક્તો એક વાત બહુ સ્પષ્ટ સમજજો, કેવળ ઉપદેશથી સત્સંગ વધતો નથી, બરાબર સમજજો, કેવળ ઉપદેશથી સત્સંગ વધતો નથી, કેવળ અનેક માધ્યમોથી સત્સંગ વધતો નથી, પણ સત્સંગ મહદઅંશે જીવનથી વધે છે, જીવનથી વધે છે. વ્યક્તિનું જીવન સત્સંગ કરાવે છે. સંપ્રદાયની પ્રસિદ્ધ કથા છે, ભગવાન સ્વામિનારાયણ નાગરિકા બિરાજતા હતા અને ગામડેથી ફરતા ફરતા સ્વરૂપાનંદ સ્વામી આવ્યા. મહારાજ પૂછ્યું, સ્વામી સત્સંગ કેવો થયો? મહારાજની કે મહારાજ દુનિયા મેં આદમી હિ કહાં હૈ જો સત્સંગ કરાય. મહારાજ જગતમાં કોઈ માણસ નથી, સત્સંગ કોને કરાવો? આદમી તો લીમડી કે નીચે બેઠા હૈ. ત્યારે કોઈકે પ્રશ્ન કર્યો કે મહારાજ આણે જ્યારે કોઈ માણસને નથી જોયા, કોઈ સંતે કહ્યું મહારાજ આણે કોઈ માણસને નથી જોયા તો સત્સંગ પછી કેવાને કરાવ્યો હશે? માણસ જ આની દ્રષ્ટિમાં નથી આવ્યા તો? ત્યારે મહારાજ કહે, સ્વામી તમે તો વર્તમાન ધરાવવાનું પડાવો ત્યારે જીવાત્માનું કલ્યાણ થાય, અને અમારા સ્વરૂપાનંદ સ્વામી એના તો જીવાત્મા દર્શન કરે એટલા માત્રમાં કલ્યાણ કરી દે, કેવળ દર્શન કરવા માત્રમાં કલ્યાણ. જીવન સત્સંગ કરાવે એટલે ભગવાન શ્રી હરિ અહીંયા અદભુત વાત બતાવે. સદાનંદ સ્વામી એ બાબત ઉપર વધારે ડીપમાં જાય કે કલ્યાણ કરે સ્વયં પોતાનું અને પછી કરાવે એનું નામ સાધુ, પોતાનું સાધે અને સધાવે એનું નામ સાધુ. સદાનંદ સ્વામી કે સુખમ દુઃખ યોહો સમહ યથાશક્તિ સર્વેશામ ઉપકારકઃ. સુખ અને દુઃખ બંને દ્વંદ્વને જે સમાવે, સાધુનું લક્ષણ બતાવે, સુખ અને દુઃખ બંને દ્વંદ્વને જે સમાવે અને બીજાનું ભલું કરે એમ નામ સાધુ. બે બહુ કઠિન છે, બે બહુ કઠિન છે. દુઃખ સમાવવું એ બહુ કઠિન છે. જો ને જીવનની અંદર થોડું ઘણું દુઃખ આવે ને તો 50 જણાની પાસે રોદડા રોતો હોય, મારું આમ થઈ ગયું, મારું તેમ થઈ ગયું, મારું ફલાણું થઈ ગયું, મારું ભાંગીને મૂકો થઈ ગયું. જીવ દુઃખને ન પચાવી શકે, જીવ સુખને ન પચાવી શકે. દુઃખમાં ભાંગીને ભૂકો થઈ જાય, સુખમાં અતિ અહંકારી થઈ જાય. પણ મહારાજ કે સાધુ તો એનું નામ સુખમ દુઃખ યોહો સમહ. સુખ અને દુઃખ બંને સમાન જેને થઈ ગયા છે, બંનેને જે સમાવી દે છે અને બીજાને ઉપર ઉપકાર કરે, સુખમાંય બીજાનું ભલું કરે અને દુઃખમાંય પણ બીજાનું ભલું જ કરતો રહે, એનું નામ સાધુ છે. જીત કામ જીત ક્રોધા જીત લોભા ચ નિસ્પૃહા. જેણે કામને જીત્યો છે, ક્રોધને જીત્યો છે, લોભને જીત્યો છે,
જગત થકી જે નિસ્પૃહી છે, અહંતાચ મમતાહીના સ્વધર્મ દ્રઢ વર્તના. દેહની વિશે અહંકાર નથી, મને દેહની સાથે અતિશય જેની પ્રીત નથી. અને ભક્તો આ વાત તો ગ્રહસ્થ હોય તોય ભલે, ત્યાગી હોય તોય ભલે, જેને ભગવાનને પામવો હોય એને દેહમાંથી તો હેત તોડવું જ પડે. આપણો મોટા મોટો દુશ્મન કોઈ હોય ને તો આ શરીર દેહ છે. શરીર જેટલું કોઈ દુશ્મન નથી. આપણને ભગવાન નહીં ભજવા દેવામાં મોટા મોટો અવરોધ કોઈ કરનાર હોય ને તો શરીર જ છે, દેહ જ છે. એની જાળવણી બહુ રાખવા જાય ને તો પછી ભગવાન ન ભજાય. એ તો એની બાજુ દ્રષ્ટિ નહીં નાખીને મંડી પડે કે આનું જ કરવા રહીશ તો ભગવાન કે દાડે ભજીશ તો ભજાય એમ છે. બાકી સ્વામી લખ્યું, શરીર સારું સુધો વરસે, વર્તે ને કલ્યાણમાં વર્તે કાસળે, નિષ્કુળાનંદ કહે અભાગી નરને નથી જાવું પ્રભુજીની પાસળે. કેવળ શરીરના રક્ષણ માટે જ રાત્રિ દિવસ દાખલો કરે. આપણને જોવા મળે ક્યારેક, આપણે કઈ ભગત પૂજા કરો છો તો કે સ્વામી ટાઈમ નથી રહેતો. આપણે કઈ જાગો કેટલા વાગે, તો કે 6 વાગે જાગી જાઉં છું. તો કામ ઉપર કેટલા વાગે જાવ, તો કે 8:30 તો નીકળી જ જવું પડે. તો 2.5 કલાક શું કરો, તમને પૂજા પાઠનો સમય નથી મળતો. તો કે બ્રશ કરીને દાઢી કરીને નાહીને ધોઈને નાસ્તો કરી તો ટાઈમ થઈ જાય. આ દાઢી કરી, નાયા, ધોયા, બ્રશ કર્યું અને નાસ્તો કર્યો, આમાં જીવનું પોષણ કઈ ખરું? આ કોનું પોષણ થયું 2.5 કલાક? શરીરનું. એટલે શરીરમાંથી ભાવ તોડ્યા સિવાય પરમાત્માનું ભજન ન કરી શકે. અહંતાચ મમતાહીના, જેમ દેહને વિશે અહંકાર નથી, તેમજ દેહના સંબંધને વિશે જેને લેશ માત્ર પ્રીતિ નથી, દેહ સંબંધી પદાર્થમાં લેશ માત્ર જેને આશક્તિ નથી, એને સાધુ સમજો. સ્વધર્મ દ્રઢ વર્તના, પોતાના ધર્મની અંદર અતિ દ્રઢ વર્તનાર હોય એને સાધુ સમજો. અતિ દ્રઢ વર્તનાર હોય પોતાના ધર્મની અંદર, કોઈની મમતામાં ન લેવાય. આટલા જણા કોઈ દી ધર્મનું પાલન ન કરી શકે. એક તો વિષયાશક્તિ વ્યક્તિ કોઈ દી ધર્મની અંદર દ્રઢ ન થઈ શકે. બીજા નંબરમાં કોઈની મોહબ્બતની અંદર લેવાય જનારો પણ કોઈ દી દ્રઢપણે ધર્મનું પાલન ન કરી શકે. થતો હોય પણ માહી બહુ સારો હોય. એટલે મહારાજે કીધું કે ભગવાનનો ભક્ત ઉપરની પ્રકૃતિથી ઓળખાતો નથી. ભેળા રહીએ ખ્યાલ આવે કે એની કેવી સ્થિતિ છે. ખાધે જણાય, બેઠે જણાય, ઉઠે જણાય, મહારાજના શબ્દો. મહારાજ કે ઘણાક તો નીચી દ્રષ્ટિ કરીને ચાલતા હોય તોય મહાકામી હોય, અને કેટલાક ફાટી દ્રષ્ટિએ ચાલતા હોય તો મહાનિષ્કામી હોય. એ અપવાદ હોય પણ, હા, નહીંતર પાછા એમ કહે છે ઘણાય અમે ફાટી દ્રષ્ટિ હાલીએ, મહારાજ કીધું નિષ્કામી હોઈએ. આ જીવ તો ગમે ને જ પકડી લે લો.